એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે ભાષા વિશેની આપણી સમજને હચમચાવી નાખી. સ્ટીવન પિંકરનું ધ લેંગ્વેજ ઇન્સ્ટિંક્ટ, એટલે કે ભાષા એક સહજ વૃત્તિ.
હા, સામાન્ય રીતે આપણે શું માનીએ કે ભાષા તો સંસ્કૃતિની દેન છે, નિશાળમાં શીખીએ, મોટાઓ પાસેથી શીખીએ.
બરાબર, પણ આ પુસ્તક કંઈક જુદું જ કહે છે કે ના, ભાષા તો આપણા લોહીમાં છે, આપણા મગજમાં પહેલેથી જ છે, એક જૈવિક વારસો છે.
બરાબર, અને આ વિચાર ખાલી કોઈ થિયોરી નથી, એની અસર આપણા રોજબરોજના જીવન પર પડે છે. બાળકોનો ઉછેર, શિક્ષણ, અલગ અલગ બોલીઓ પ્રત્યે આપણું વલણ.
હા, એ બધા પર સવાલ ઊભા થાય છે. શું ભાષા કોઈ ઓજાર જેવી છે જે આપણે વાપરતા શીખીએ, કે પછી આપણા હાથ પગ જેવી કુદરતી રીતે વિકસે?
એ જ સવાલના મૂળમાં પિંકર આપણને લઈ જાય છે અને વિચારવા મજબૂર કરે છે.
તો ચાલો આ રસપ્રદ વિચાર યાત્રા શરૂ કરીએ. પણ એ પહેલા જેમણે આ વિચાર આપ્યો એ લેખક વિશે થોડું જાણી લઈએ. સ્ટીવન પિંકર.
ચોક્કસ. સ્ટીવન પિંકર ઘણા જાણીતા કેનેડિયન અમેરિકન વિદ્વાન છે, મુખ્યત્વે જ્ઞાનાત્મક મનોવૈજ્ઞાનિક અને ભાષા મનોવૈજ્ઞાનિક. જ્યારે આ પુસ્તક આવ્યું 1994માં, ત્યારે તેઓ MIT માં પ્રોફેસર હતા, જે ભાષા સંશોધન માટે આમ તો દુનિયાભરમાં જાણીતી સંસ્થા છે. પછીથી હાર્વર્ડ ગયા.
અને એમની ખાસ વાત શું? મતલબ ભાષા પર તો ઘણા લોકો કામ કરે છે, પિંકર કેમ અલગ પડે છે?
એમની ખાસિયત એ છે કે તેઓ ભાષાશાસ્ત્રના જે જટિલ સિદ્ધાંતો છે ને, ખાસ કરીને નોઆમ ચોમ્સ્કીના વિચારો, સાર્વત્રિક વ્યાકરણવાળા.
હા, સાંભળ્યું છે નામ.
તો એ વિચારોને તેઓ ઉત્ક્રાંતિ જીવવિજ્ઞાન અને મગજના વિજ્ઞાન સાથે જોડે છે.
મતલબ ખાલી ભાષા કેવી રીતે કામ કરે છે એ નહીં,
પણ શા માટે એમ. બરાબર, શા માટે એ આવી રીતે કામ કરે છે, આપણા મગજનો, આપણી ઉત્ક્રાંતિનો હિસ્સો કેવી રીતે બની, અને સૌથી મોટી વાત એમની લખવાની સ્ટાઇલ. અઘરા વૈજ્ઞાનિક મુદ્દાઓને પણ એટલી સરળ, રસપ્રદ અને ઘણીવાર તો રમૂજી રીતે સમજાવે કે બસ.
વાહ, એટલે જ કદાચ આ પુસ્તક આટલું પ્રખ્યાત થયું. તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. એમણે કહ્યું કે ભાષા સહજ વૃત્તિ છે. આનો અર્થ શું સમજવો? શું આપણને જન્મથી જ ગુજરાતી આવડે છે એમ?
ના ના, એવું બિલકુલ નહીં. સહજ વૃત્તિનો અર્થ કોઈ ચોક્કસ ભાષા આવડવી એ નથી, પણ ભાષા શીખવાની, કે એમ કહો કે ભાષા ગ્રહણ કરવાની ક્ષમતા જન્મજાત છે.
અચ્છા, ક્ષમતા?
હા, માનવ મગજ ભાષા માટે ખાસ જાણે કે ડિઝાઇન થયેલું છે. જેમ કરોડિયો ઝાડુ વણવા માટે પ્રોગ્રામ્ડ હોય છે, એમ આપણે ભાષા માટે. પિંકર કહે છે કે આપણે ભાષા શીખતા નથી, પણ એ આપણામાં વિકસે છે.
જેમ હાથ પગ વિકસે એમ?
લગભગ એવું જ. આ વિચાર પેલી જૂની માન્યતાને તોડે છે કે બાળકનું મન જન્મ સમયે કોરી સ્લેટ જેવું હોય છે અને બધું જ બહારથી, સમાજ પાસેથી શીખે છે.
એટલે
કે આપણા મગજમાં ભાષા માટે કોઈ બ્લુ પ્રિન્ટ જેવું પહેલેથી જ છે.
બરાબર.
પિંકર એને નોમ ચોમ્સ્કીનો જ શબ્દ વાપરે છે, સાર્વત્રિક વ્યાકરણ, યુનિવર્સલ ગ્રામર. આ કોઈ ગુજરાતી કે અંગ્રેજીનું વ્યાકરણ નથી,
પણ બધી ભાષાઓના મૂળમાં રહેલું કંઈક.
એકદમ, બધી જ માનવ ભાષાઓના મૂળમાં રહેલા સાર્વત્રિક સિદ્ધાંતો. એક એવી આંતરિક મશીનરી જે બાળકને એની આસપાસ જે પણ ભાષા બોલાતી હોય એ સાંભળીને એના નિયમો આપોઆપ તારવી લેવામાં મદદ કરે છે.
એટલે જ દુનિયાનું કોઈ પણ બાળક યોગ્ય વાતાવરણ મળે તો કોઈ પણ ભાષા શીખી લે છે.
હા, આ જ તો પુસ્તકનું મુખ્ય ધ્યેય છે, સાબિત કરવાનો કે ભાષા કોઈ સાંસ્કૃતિક આવિષ્કાર નથી, પણ એક જૈવિક વારસો છે, એક અનુકૂલન.
આ તો ખરેખર ઊંડી વાત છે. આ દાવાને સાબિત કરવા પિંકર પુરાવા શું આપે છે? ચાલો થોડું ઊંડા ઉતરીએ. મને પેલી બાળકોની વાત બહુ રસપ્રદ લાગે છે, કેટલી ઝડપથી શીખી જાય.
હા, અને એ જ પિંકરનો એક મુખ્ય પુરાવો છે. બાળકો એ તો ભાષા શીખવામાં જીનિયસ હોય છે, અને તેઓ ખાલી સાંભળેલા વાક્યોની નકલ નથી કરતા. અહીં એક ખ્યાલ આવે છે, ઉદ્દીપનની ગરીબી, પોવર્ટી ઓફ ધ સ્ટિમ્યુલસ. એનો મતલબ એ કે બાળકો જે ભાષા સાંભળે છે ને, એ ઘણીવાર અધૂરી, અસ્પષ્ટ, ભૂલોવાળી હોય છે.
ખરું, આપણે મોટાઓ પણ ક્યાં હંમેશા શુદ્ધ બોલીએ છીએ.
બરાબર ને? છતાં બાળકો એમાંથી એક આખી જટિલ વ્યાકરણ સિસ્ટમ તારવી લે છે. કમાલ છે.
આનું કોઈ ઉદાહરણ જેથી સહેલાઈથી સમજાય?
ચોક્કસ. જેમ કે અંગ્રેજીમાં બાળક શીખે કે ભૂતકાળ માટે ક્રિયાપદ પાછળ ઈડી લાગે, વોકનું વોક્ડ. પછી આ નિયમ પકડી લે અને ગોનું ભૂતકાળ વેન્ટને બદલે શું બોલે?
ગોડ.
હા, ગોડ બોલે. હવે આ ભૂલ ખરેખર તો શું બતાવે છે? કે એ નિયમ સમજ્યો છે અને એને લાગુ પાડી રહ્યો છે, નકલ નથી કરતો.
હા, બરાબર. તર્ક વાપરે છે.
એ જ. અથવા પેલો વેગ ટેસ્ટ. બાળકોને એક કાલ્પનિક પ્રાણી વેગનું ચિત્ર બતાવી કહેવાય, આ એક વેગ છે. પછી બે બતાવી પૂછે, હવે અહીં બે છે, આ બે શું?
તો બાળકો શું કહે?
તરત કહેશે વગ્સ. એમણે વગ શબ્દ પહેલા ક્યારેય નથી સાંભળ્યો, પણ બહુવચનનો નિયમ. જેમણે બીજા શબ્દો પરથી તારવ્યો હોય એ તરત લાગુ પાડી દે. આ બતાવે છે કે નિયમો ક્યાંક અંદર છે.
અને પેલી ક્રિયોલ ભાષાઓની વાત, એ પણ બહુ મજબૂત પુરાવો ગણાય છે ને?
હા, એ તો ખરેખર અદ્ભુત પુરાવો છે. જુઓ, જ્યારે અલગ અલગ ભાષા બોલતા લોકો ભેગા થાય, ધારો કે ગુલામો તરીકે કે મજૂરી માટે, અને કામ ચલાવવા એક તૂટી ફૂટી મિશ્ર ભાષા બનાવે, એને પિડજિન કહેવાય. એમાં બહુ વ્યાકરણ ના હોય,
બરાબર,
કામ ચલાવવું હોય. પણ જે એ પિડજિન બોલનારા લોકોના બાળકો હોય ને, એ જ્યારે મોટા થાય ત્યારે જાણે જાદુ થાય. એ તૂટી ફૂટી ભાષામાંથી એક નવી જ સંપૂર્ણ વ્યાકરણવાળી નિયમબદ્ધ ભાષા બનાવી દે, એને ક્રિયોલ કહેવાય.
ફક્ત એક પેઢીમાં?
હા, ફક્ત એક પેઢીમાં. નિકારાગુઆના બહેરા બાળકોનું ઉદાહરણ પણ આવું જ છે. એમણે કોઈ બારની મદદ વગર પોતાની આખી સાંકેતિક ભાષા વિકસાવી દીધી. જાણે ભાષા બનાવવાની વૃત્તિ એ અંદરથી જ આવતી હોય.
તો આ બધું મગજમાં ક્યાંક અંકિત થયેલું છે. આનો કોઈ શારીરિક, મતલબ કે ન્યુરોલોજિકલ પુરાવો પણ છે?
હા, બિલકુલ. પિંકર એની પણ વિગતે વાત કરે છે. આપણને ખબર છે ને કે મગજના ડાબા ગોળાર્ધમાં બે એરિયા છે, બ્રોકા એરિયા અને વર્નિક એરિયા.
હા, ભાષા માટે મહત્વના ગણાય છે.
બરાબર. જો એમને નુકસાન થાય તો વ્યક્તિની ભાષા બોલવાની કે સમજવાની શક્તિ જતી રહે, એને અફેશિયા કહેવાય. પણ મહત્વનું શું છે ખબર છે?
શું?
ઘણીવાર અફેશિયામાં વ્યક્તિની બીજી માનસિક શક્તિઓ, જેમ કે યાદશક્તિ, તર્કશક્તિ, એ બધું બરાબર હોય, પણ ખાલી ભાષા પર જ અસર થાય.
અચ્છા, એટલે ભાષા માટે મગજમાં કોઈ અલગ સિસ્ટમ છે એમ લાગે.
એ જ સૂચવે છે. અને પેલો આનુવંશિક વિકાર, SLI,
હા, સ્પેસિફિક લેંગ્વેજ ઇમ્પેરમેન્ટ,
એ પણ આ વાતને ટેકો આપે છે. એમાં બાળકની બુદ્ધિ તો સામાન્ય હોય, પણ એને ભાષાના નિયમો, ખાસ કરીને વ્યાકરણ, શીખવામાં બહુ જ તકલીફ પડે. બ્રિટનનું KE પરિવાર આનું જાણીતું ઉદાહરણ છે. એમના ઘણા સભ્યોમાં આ સમસ્યા હતી.
અને એનું કારણ કોઈ જનીન નીકળ્યું હતું ને?
બાળકોનું ભાષા શીખવું, ક્રિયોર ભાષાઓ, મગજની રચના, અફેઝિયા, SLI, જનીનો, આ બધા પુરાવા કઈ દિશામાં ઇશારો કરે છે?
કે ભાષા ખરેખર સહેજ છે, જૈવિક છે.
બરાબર, એક જૈવિક સહજવૃત્તિ.
સાર્વત્રિક વ્યાકરણવાળી વાત એ થોડી વધુ સ્પષ્ટ કરશો. દુનિયામાં તો હજારો ભાષાઓ છે. ગુજરાતી, અંગ્રેજી, ચીની, બધાના નિયમો કેટલા અલગ લાગે છે. તો પછી આ સાર્વત્રિક શું છે એમાં?
સારો પ્રશ્ન છે. જુઓ, સાર્વત્રિક વ્યાકરણ એટલે કોઈ તૈયાર નિયમોનો સેટ નથી કે જે બધી ભાષામાં સરખો હોય, પણ એ ભાષાનું મૂળભૂત માળખું બનાવવાની, એની રચના સમજવાની ક્ષમતા છે.
જેમ કે
દુનિયાની લગભગ દરેક ભાષામાં નામ એટલે કે નાઉન અને ક્રિયાપદ એટલે કે વર્બ જેવી કેટેગરી હશે. વાક્યરચનાના અમુક મૂળભૂત સિદ્ધાંતો હશે, જેમ કે શબ્દોનો ક્રમ અર્થ બદલી શકે, નકારાત્મક વાક્ય કેવી રીતે બને, પ્રશ્ન કેવી રીતે પૂછાય, એની કોઈ ને કોઈ રીત હશે.
એટલે ઉપરથી ભલે અલગ દેખાય,
પણ ઊંડાણમાં એમની રચનાના પાયામાં સમાનતા છે. અને પિંકર કહે છે કે આ સમાનતા એટલા માટે છે કારણ કે આપણું માનવ મગજ ભાષા માટે એક જ રીતે પ્રોગ્રામ થયેલું છે.
આ જ મુદ્દા પરથી પિંકર ભાષાના શુદ્ધતાવાદીઓની ટીકા પણ કરે છે, ખરું ને? જે લોકો કહે છે કે આમ જ બોલવું જોઈએ, આ શબ્દ ખોટો છે, આ વ્યાકરણ બરાબર નથી.
હા, બરાબર. આ બહુ મહત્વનો મુદ્દો છે પુસ્તકનો. પિંકર ભાષાના અભ્યાસના બે પ્રકાર પાડે છે. એક છે વર્ણનાત્મક વ્યાકરણ, ડિસ્ક્રિપ્ટિવ ગ્રામર.
એટલે કે ભાષા જેવી છે એનું વર્ણન કરવું.
હા, ભાષાશાસ્ત્રીઓ જે કરે છે, લોકો ખરેખર ભાષાનો ઉપયોગ કેવી રીતે કરે છે એનો વૈજ્ઞાનિક અભ્યાસ, અને બીજું છે પ્રિસ્ક્રિપ્ટિવ વ્યાકરણ,
એટલે કે નિયમો બનાવવા કે આમ જ હોવું જોઈએ.
બરાબર, સાચી ભાષા કેવી હોવી જોઈએ એના નિયમો. પિંકર કહે છે કે આવા ઘણા શુદ્ધતાના નિયમો એ તાર્કિક રીતે પાયાવિહોણા હોય છે. ઘણીવાર તો ખાલી અમુક લોકોની અંગત પસંદગી કે સામાજિક પૂર્વગ્રહ પર આધારિત હોય છે.
જેમ કે અંગ્રેજીમાં પેલું સ્પ્લિટ ઇન્ફિનિટિવ નહીં કરવાનું કહે છે.
હા, એવા ઘણા નિયમો છે. પિંકર કહે છે કે ભાષા તો જીવંત વસ્તુ છે, નદી જેવી, એ સતત બદલાય છે. એનો અભ્યાસ એ જેવી છે તેવી રીતે થવો જોઈએ. એના પર બહારથી નિયમો લાદવાથી શું ફાયદો?
આ સમજ તો આપણી બોલીઓ માટે બહુ કામની છે. ઘણીવાર આપણે કાઠિયાવાડી કે સુરતી બોલીને ખરાબ કે અશુદ્ધ ગણી લઈએ છીએ.
બરાબર ને, પણ પિંકરના દૃષ્ટિકોણથી જોઈએ તો એ પણ ભાષાની સ્વાભાવિક વિવિધતા છે. દરેક બોલીની પોતાની વ્યવસ્થા અને નિયમો હોય છે. એને ખરાબ ગણવી એ ભાષાકીય પૂર્વગ્રહ છે.
એક બીજો મોટો પ્રશ્ન જે પિંકર ઉઠાવે છે, ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ. શું આપણે જે ભાષા બોલીએ છીએ એ જ આપણે વિચારવાની રીતને નક્કી કરે છે?
હા, આ પેલી સેપિર વુર્ફ પૂર્વધારણાની વાત છે, સેપિર વુર્ફ હાઇપોથીસિસ. ઘણા લોકો એવું માને છે
કે અમુક ભાષામાં અમુક ખ્યાલ માટે શબ્દ ન હોય તો એ ભાષા બોલનારા એ ખ્યાલ વિચારી જ ના શકે.
એવું. પણ પિંકર આનો સખત વિરોધ કરે છે. એમનું કહેવું છે કે વિચાર એ ભાષા કરતાં વધુ મૂળભૂત અને સ્વતંત્ર છે.
એટલે આપણે ગુજરાતીમાં નથી વિચારતા?
પિંકરના મતે ના, આપણે કોઈ ચોક્કસ ભાષામાં નથી વિચારતા, પણ એક સાર્વત્રિક વિચારની ભાષામાં વિચારીએ છીએ. એને એ મજાકમાં મેન્ટલીઝ કહે છે.
મેન્ટલીઝ?
હા,
વિચારની ભાષા.
હા, ભાષા તો ખાલી એ મેન્ટલીઝમાં રહેલા વિચારોને બીજા સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે. એટલે જો કોઈ ભાષામાં બર્ફ માટે એક જ શબ્દ હોય અને બીજીમાં 10, તો એનો અર્થ એ નથી કે પહેલી ભાષાવાળો બર્ફના જુદા જુદા પ્રકાર જોઈ કે સમજી નથી શકતો. એ વિચારી શકે છે, સમજી શકે છે, ભલે એની ભાષામાં તૈયાર શબ્દ ન હોય.
આ તો બહુ મોટી વાત કહેવાય. એનો અર્થ એ કે ભાષાકીય વિવિધતા હોવા છતાં આપણે બધા મૂળભૂત રીતે સમાન વિચાર ક્ષમતા ધરાવીએ છીએ.
બરાબર, આપણી સહિયારી માનવતા અને સમજણની ક્ષમતા પર આ વાત ભાર મૂકે છે.
વાહ, ખરેખર આ પુસ્તક આમ તો વિચારોનો ખજાનો છે. જો આપણે આખી ચર્ચામાંથી મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા કહી શકીએ?
સૌથી પહેલો અને સૌથી મહત્વનો સંદેશ તો એ જ, ભાષા જૈવિક સહજ વૃત્તિ છે, ફક્ત સાંસ્કૃતિક શોધ નથી. આ સમજ આપણા બાળુછેર, શિક્ષણ, આ બધા પ્રત્યેના આપણા દૃષ્ટિકોણને બદલી શકે છે.
વાહ, અને બીજો મુદ્દો, સાર્વત્રિક વ્યાકરણનું અસ્તિત્વ. દુનિયાની હજારો ભાષાઓ ભલે ઉપરથી જુદી દેખાય, એમના મૂળમાં એક સમાન માળખું છે. આ આપણી એક માનવ તરીકેની સહિયારી પ્રકૃતિ બતાવે છે.
ત્રીજું, બાળકો એ જન્મજાત ભાષાશાસ્ત્રી છે. તેઓ ખાલી નકલ નથી કરતા, પણ સક્રિય રીતે ભાષાના નિયમો તારવે છે, ભાષાનું સર્જન કરે છે. એમની ભૂલો પણ એમના શીખવાનો પુરાવો છે.
બરાબર. ચોથું, વિચાર ભાષાથી પર છે. આપણી ભાષા આપણા વિચારોને મર્યાદિત નથી કરતી. આપણે મેન્ટલિઝમમાં વિચારીએ છીએ, એટલે અલગ ભાષા બોલનારા પણ એકબીજાને સમજી શકે છે. ભારતમાં આટલી ભાષાઓ હોવા છતાં જે એકતા છે એ કદાચ આનું જ ઉદાહરણ છે.
અને પાંચમું, ભાષાના નિયમોને સમજવાની સાચી રીત વર્ણનાત્મક છે, પ્રિસ્ક્રિપ્ટિવ નહીં. ભાષા કેવી રીતે વપરાય છે તેનો અભ્યાસ કરવો જોઈએ, નહીં કે અમુક લોકોના શુદ્ધતાના આગ્રહો લાદવા જોઈએ. આ આપણને ભાષાકીય વિવિધતા પ્રત્યે, બોલીઓ પ્રત્યે વધુ સહિષ્ણુ બનાવે છે.
પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે યાદ રહી જાય. કેટલાક એવા ધારદાર વિચારો કયા ગણાય?
એક તો પેલો મુખ્ય વિચાર જ, જે આખા પુસ્તકનો સાર છે એમ કહી શકાય. ભાષા સાંસ્કૃતિક કલાકૃતિ નથી. તે બાળકમાં સભાન પ્રયાસ કે ઔપચારિક સૂચના વિના સ્વયંભૂ વિકસે છે. આ એકદમ પાયાની વાત.
હા, અને બીજો, એ સાર્વત્રિક વ્યાકરણવાળો. બાળકોના મગજમાં વ્યાકરણ બનાવવાનો પ્રોગ્રામ હોય છે, જે તેમને સાંભળેલી ભાષામાંથી નિયમો તારવવાની મંજૂરી આપે છે. આ સમજાવે છે કે બાળકો આટલી સહેલાઈથી કેવી રીતે શીખે છે.
અને ભાષા અને વિચારના સંબંધ પરનો પેલો વિચાર. લોકો અંગ્રેજી કે ચીનીમાં વિચારતા નથી, તેઓ વિચારની ભાષા અથવા મેન્ટલિઝમાં વિચારે છે. આ બહુ શક્તિશાળી વિચાર છે, માનવ સમજની સાર્વત્રિકતા.
અને પેલી પ્રિસ્ક્રિપ્ટિવ વ્યાકરણની ટીકાવાળો વિચાર, પ્રમાણભૂત શુદ્ધ ભાષાના નિયમો મોટાભાગે મનસ્વી સંમેલનો છે. ભાષાશાસ્ત્રીનું કામ લોકો ભાષાનો ખરેખર ઉપયોગ કેવી રીતે કરે છે તેનું વર્ણન કરવાનું છે. આ ભાષાકીય પૂર્વગ્રહ સામે ચેતવણી જેવું છે.
તો આ બધા વિચારો એની આપણા રોજિંદા જીવનમાં શું અસર? આપણે આ જ્ઞાનની શું ઉપયોગ કરી શકીએ? કઈ રીતે કામ લાગે?
મને લાગે છે વાલી તરીકે બહુ ઉપયોગી છે. બાળકો જ્યારે ભાષા શીખતા હોય અને ભૂલો કરે, જેમ કે મેં રોટલી ખાધો, તો એના પર બહુ ટોકટોક કરવાને બદલે આપણે સમજી શકીએ કે એ તો નિયમ શીખવાનો પ્રયાસ કરી રહ્યું છે. એની સાથે વધુ વાતો કરવી, એને ભાષાનું સારું વાતાવરણ આપવું, એ વધુ જરૂરી છે.
બરાબર. અને શિક્ષણમાં પણ, ખાસ કરીને વાંચન અને લેખન શીખવવામાં. કારણ કે બોલવું સહજ છે, પણ વાંચવું લખવું એ તો સાંસ્કૃતિક કૌશલ્યો છે, એ શીખવવા પડે છે. એટલે કદાચ એની પદ્ધતિઓ અલગ હોવી જોઈએ. બીજી ભાષા શીખવામાં પણ આ સમજ મદદ કરી શકે.
અને સામાજિક રીતે જે આપણે વાત કરી, જુદી જુદી બોલીઓ પ્રત્યે વધુ આદર, કોઈ કેવી રીતે બોલે છે એના પરથી એની બુદ્ધિ કે સંસ્કારનું માપ ન કાઢવું. દરેક બોલી પોતાની રીતે યોગ્ય છે. ભારતમાં તો આ સમજ બહુ જ જરૂરી છે.
અને હા, છેલ્લે વિવેચનાત્મક વિચારસરણી કેળવવામાં પણ મદદ મળે. જે રીતે પિંકર ભાષાના સ્થાપિત પણ અતાર્કિક નિયમો પર સવાલ ઉઠાવે છે, એ આપણને પણ શીખવે છે કે જીવનમાં બીજે પણ આંખ બંધ કરીને બધું સ્વીકારી લેવાને બદલે આવું કેમ છે એવો પ્રશ્ન પૂછવો જોઈએ.
આખી ચર્ચા પછી મારા મનમાં જે વાત સૌથી વધુ રહી ગઈ એ છે કે માનવ બાળક ખરેખર કેટલું અદ્ભુત છે. કોઈ પણ જાતની ફોર્મલ ટ્રેનિંગ વગર આસપાસના વાતાવરણમાંથી જ ભાષા જેવી જટિલ સિસ્ટમ આખી ઊભી કરી લેવી એ ખરેખર ચમત્કાર જેવું લાગે છે.
અને મને પેલો મેન્ટલિસ્ટવાળો વિચાર બહુ ગમ્યો કે ભાષા આપણને બાંધતી નથી, પણ આપણા વિચારોને વ્યક્ત કરવાનું સાધન બને છે. એ આપણી સહિયારી માનવ ક્ષમતા પર વિશ્વાસ અપાવે છે. ભયે આપણી ભાષાઓ અલગ હોય, મૂળભૂત રીતે આપણે બધા સમાન રીતે વિચારવા અને અનુભવવા સક્ષમ છીએ. આ પુસ્તક ખાલી ભાષા વિશે નથી, એ મનુષ્ય હોવાનો અર્થ શું છે એ સમજવામાં પણ મદદ કરે છે.
અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર જેના પર મનન કરી શકાય. જો ભાષા જેવી જટિલ અને સર્જનાત્મક ક્ષમતા આપણી જૈવિક સહજ વૃત્તિ હોઈ શકે, તો શું માનવ સંસ્કૃતિના બીજા પાસાઓ, જેમ કે નૈતિકતાની ભાવના હોય, સંગીત ગમવું કે પછી સમૂહમાં રહેવાની વૃત્તિ, આ બધાના મૂળ પણ આવા જ કોઈક જૈવિક વારસામાં હોઈ શકે? આ એક મોટો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.